તારીખ 14/7/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 344 અને 345 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 271
દર્શન પ્રશ્ન 344 દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ એ ત્રણેથી એક સાથે આત્મા જુદો પડે, જ્યારે ભિન્નતા કરે, ભેદ જ્ઞાન કરે, ત્યારે ત્રણેથી ભેદ જ્ઞાન એક સાથે થાય એવો પ્રશ્ન છે કે વારાફરતી થાય. દ્રવ્ય કર્મ એટલે કર્મના પ્રકૃતિગત જે પરમાણુઓ છે એને દ્રવ્ય કર્મ કહે છે. ભાવ કર્મ એટલે જીવના વિભાવ ભાવોનું જે કાર્ય છે એને ભાવ કર્મ કહે છે. કર્મ એટલે કાર્ય, કર્મ એટલે કાર્ય. ભાવથી થતું કાર્ય તે ભાવ કર્મ, પરમાણુ દ્રવ્ય પરમાણુથી થતું કાર્ય તે દ્રવ્ય કર્મ, અને એ બંનેના ફળ સ્વરૂપે જીવને શરીર અને બીજા સંયોગો મળે છે તે બધાને નો કર્મ કહે છે. ત્રણેથી ભિન્ન થવા યોગ્ય છે. ત્રણેથી ભિન્ન પોતે સ્વરૂપે તો ભિન્ન છે, અનુભવ ભિન્ન કરવા યોગ્ય છે. સ્વરૂપે ભિન્ન હોવા છતાં અભિન્નતાનો અનુભવ કરે છે એ વિપરીતતા છે, અને તેથી જીવને દુઃખ પણ થાય છે, આકુલતા પણ થાય છે. હા, એટલે એમ જો લઈએ સૂક્ષ્મતાથી કે જે ભાવથી કર્મ બાંધ્યો એ ભાવ થયો, એની યોગ્યતા જીવમાં રહી ગઈ, અને પરમાણુનો સંબંધ સંયોગપણે રહી ગયો. હવે એ પરમાણુનો વિપાક આવશે એટલે અહીંયા જે યોગ્યતા છે તે ઉદયમાન થશે. અને જ્ઞાન તો દર્પણ જ છે. વિશેષ એમાં એક વાત છે કે એ કર્મ બંધાયેલું છે અને પોતે ભાવ કરેલો છે. ઉદયમાં આવ્યા પહેલા જો પોતે પુરુષાર્થ કરે અને યોગ્યતા બદલે તો એ કર્મ છે એની સ્થિતિ પહેલા વિપાકમાં આવે, એટલે એની સ્થિતિ ટૂંકાઈ જાય, એને અપકર્ષણ કહે છે, અને એની નિર્જરા થઈ જાય. એટલે આ બાજુ દ્રવ્ય નિર્જરા થઈ જાય તો આ બાજુ ભાવમાં અશુદ્ધિની નિર્જરા થઈ જાય. પણ જો પુરુષાર્થ ચાલુ થાય તો એના બિફોર ટાઈમ ઉદયાવલીમાં આવે. હા, એને સ્થિતિ જે નક્કી થયેલી છે બંધન વખતે જે સ્થિતિ પડી છે એ સ્થિતિમાં ફેરફાર થઈ જાય પુરુષાર્થના નિમિત્તે. હા, એવું બને છે. એટલે એવા ફેરફારો ઉલટા પણ થાય છે અને સુલટા પણ થાય છે. જેમ કે ઉલટા ભાવ કરતો સ્થિતિ વધી પણ જાય, સુલટા ભાવ કરે તો સ્થિતિ ઘટી પણ જાય. એટલે ઘટી જાય એને અપકર્ષણ કહે છે કર્ણાનુયોગની શાસ્ત્ર ભાષામાં, વધી જાય એને ઉત્કર્ષણ કહે છે, અને કોઈ વાર પ્રકૃતિ બદલાઈ જાય. કોઈ શુભ પ્રકૃતિએ બાંધેલા પરમાણુ પીડ્યા હોય અને તીવ્ર અશુભ ભાવ કરે તો એ પરમાણુ ઉદયમાં આવ્યા પહેલાં જ અંદરને અંદર શુભમાંથી અશુભ પ્રકૃતિમાં આવ્યા જાય. ઉદય આવે ત્યારે અશુભનો ઉદય આવે. એવી જ રીતે અશુભ ભાવે બાંધા હોય અને કોઈ તીવ્ર શુભ પરિણામ થાય તો અશુભમાંથી શુભ પણ થઈ જાય. એને શાસ્ત્ર ભાષામાં સંક્રમણ કહે છે. ઉત્કર્ષણ અપકર્ષણ અને સંક્રમણ સત્તામાં રહેલા દ્રવ્યકર્મના પરમાણુમાં આવા ત્રણ પ્રકારના ફેરફાર સંભવિત છે અને થાય છે. પ્રકૃતિ સંક્રમી જાય, પુનમાંથી પાપ થાય, પાપમાંથી પુન થઈ જાય, એવી રીતે થઈ જાય. હા, એનો જે જથ્થો જીવની સાથે રહી ગયો અનંત પરમાણુનો, એ ઘણો જથ્થો હોવાથી એને કારણ શરીર કહે છે, કેમ કે એ પૂરા શરીરમાં પ્રસરી ગયેલા છે, વ્યાપેલા છે, એટલે એનું નામ કારણ શરીર પાડ્યું. અહીંયા તો પ્રશ્ન બીજો છે, આ તો દ્રવ્યકર્મ ભાવકર્મ નો કર્મમાં ન સમજતા હોય એટલા પૂરતું સ્પષ્ટીકરણ છે. કોઈ જીવ ભેદજ્ઞાન કરે છે તો પહેલા નોકર્મથી જુદો પડે, પછી દ્રવ્યકર્મથી જુદો પડે, પછી ભાવકર્મથી જુદો પડે, એવું કાંઈ બને છે? તો કે ના ના, એવું નથી બનતું. સમજવામાં એવો ક્રમ પડે ખરો, કેમકે એક સાથે ત્રણ વિષય ન સમજાય તો વારા ફરતી પહેલાં સ્થૂળ વિષય સમજાવે કે જો ભાઈ આ શરીર છે અને બીજા સંયોગો છે એ જુદા છે, સ્પષ્ટપણે જુદા છે. સંયોગો તો સ્પષ્ટપણે જુદા છે, રૂપિયા આવે છે ને જાય છે, કપડાં આવે છે ને જાય છે, કુટુંબના પરિવારમાં કેટલાક સભ્યો જાય છે, કેટલાક નવા ઉમેરાય છે, આવે છે, જન્મ ને મરણ, જન્મે મરણ, શરીર પણ જાશે નવું આવશે, જાશે ને નવું આવશે, તો એ બધા નો કર્મો તો સમજાય છે. સ્થૂળ વાત પહેલા સમજાય, પછી સૂક્ષ્મ વાત સમજે કે જો ભાઈ દ્રવ્યકર્મ છે, નસીબ છે, એ ઉદય થાય છે, પછી એનો અસ્ત થાય છે, અસાતાનો ઉદય થયો, વળી પછી અસાતા બંધ થઈ જાય છે, તો એ દ્રવ્યકર્મના પરમાણુ પણ આવાગમન કરે છે. નવા બંધાય છે, જૂના ખરે છે, નવા બંધાય છે, જૂના ખરે છે. એથી સૂક્ષ્મ વિષય ભાવકર્મનો છે. એનું ભાવકર્મ પણ તને રાગ આવે છે, જાય છે, ક્રોધ આવે છે, તને ક્રોધ ચાલ્યો જાય છે, અનેક પ્રકારના વિભાવો થાય છે, બંધ થાય છે, ચાવે છે ને જાય છે. જે આવાગમન જેનું થાય છે, એ સ્થાયી ચીજ સ્વરૂપ જે સ્થાયી છે, એની સાથે એનો કોઈ સ્થાયી સંબંધ નથી, માટે એ સ્વરૂપથી ભિન્ન છે. ભિન્ન છે એનો ભિન્ન અનુભવ કરવો તે યોગ્ય છે, યથાર્થ છે. ભિન્ન છે તેનો અભિન્ન અનુભવ કરવો તે અયોગ્ય ને અયથાર્થ છે. અયોગ્ય પરિણામ થાય તો એનું ફળ દુઃખ છે, યોગ્ય પરિણામ થાય તો એનું ફળ સુખ છે. સાદી ભાષામાં લઈએ તો હવે ભેદજ્ઞાનની અંદર શું કરવું? કે પ્રથમ ભાવકર્મથી જુદા પડવું જોઈએ. ભાવકર્મના નિમિત્તે દ્રવ્યકર્મ છે, દ્રવ્યકર્મના નિમિત્તે નો કર્મ છે. એટલે જો ભાવકર્મ આમ ત્રણ ક્યુમાં ત્રણે ઉભેલા છે, ભાવકર્મના ફળે દ્રવ્યકર્મ, દ્રવ્યકર્મના ફળે નો કર્મ, અને જો ભાવકર્મ કપાઈ જાય તો બાકીના બે ઓટોમેટિક કપાઈ જાય. એટલે એકની સાથે સંબંધ તોડો તો બાકીના બીજા બે સાથે સંબંધ તૂટી જાય છે આપોઆપ જ. એના માટે કોઈ નવો જૂનો પરિશ્રમ કરવો પડતો નથી. એમ જોઈને જ્ઞાનીઓએ પ્રથમ ભાવકર્મથી ભેદજ્ઞાન કરવાનો ઉપદેશ આપ્યો છે, આચાર્યોએ પણ એ ઉપદેશ આપ્યો છે, અને સમયસારમાં એ ક્રમ સંવર અધિકારની 181 ત્રાસી ગાથામાં એ વિષય લીધો છે ભેદજ્ઞાન, ને એમાં પ્રથમ ભાવકર્મથી ભેદજ્ઞાન કરાવ્યું છે. ત્રણેય વાત ત્રણેય લીધી છે, પણ પહેલાં ભાવકર્મની વાત લેવાનો કારણ એ છે કે ભાવકર્મથી ભેદજ્ઞાન કરો એટલે દ્રવ્યકર્મ નો કર્મથી ભિન્નતા આપોઆપ થઈ જાય છે. લક્ષ તો અહીં ત્યાં પણ જાય છે ને ત્યાં પણ એકત્વ બુદ્ધિ કરે છે, પણ આ નજીક છે, નજીક વાળા ને લાઈન કાપી નાખી એટલે દૂર વાળા ની આપોઆપ કપાઈ ગઈ, કેમ કે તો એની એના રિઝલ્ટ પોઝિશનમાં છે, કારણ ને કાપ્યું એટલે કાર્ય કપાઈ ગયું એમ. અને એ જ યથાર્થ પદ્ધતિ છે, કેમ કે આ એક જીવની ભવભ્રમણની ભવરોગની સ્થિતિ છે, ક્રોનિક ડિઝીઝ છે, ભવરોગ છે. રોગમાં પણ શું કરે છે, જે યથાર્થ પદ્ધતિ છે આયુર્વેદ વગેરે, એમાં તો રૂટ કોઝ ઉપર જાય છે કે પહેલા સાચું નિદાન કરો, જો સાચું નિદાન ન થાય તો સાચો ઈલાજ પણ ન થાય. એટલે એ જ પદ્ધતિ છે કે મૂળમાંથી રોગને કાઢો તો ફરીને રોગ ન થાય, ઉપર ઉપરથી સાફ સફાઈ કરો ને અંદરમાં રોગ રહી જાય તો વળી પાછો એ રોગ ઉઠલો મારશે. એવી જ રીતે આમાં મૂળમાંથી કાપવાની વાત છે, આ બધો બગાડ છે એને મૂળમાંથી કાપવાની, સાફ કરવાની વાત છે, અને તે યથાર્થ છે. સ્થૂળપણે તો બીજી ખબર દ્રવ કર્મને જોઈ શકતો નથી, કેમ કે એ તો સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે, છદ્મસ્થના જ્ઞાનનો વિષય નથી. શું એ ભાવકર્મને સૂક્ષ્મ હોવાથી એની નજર પર ઉપર હોવાથી સ્વ ઉપર નજર જતી નથી કે હું શું ભાવમાં શું કરી રહ્યો છું, એ ખબર જ રહેતી નથી ને, એમને ગાડું હાલી જાય છે. એ તો અંતર અવલોકનનો વિષય છે, અવલોકનના સ્ટેજમાં આવે ત્યારે યથાર્થ સમજાય. ભાવમાં બંધાય છે પણ એકત્વ તો ત્રણે સાથે એક સાથે થઈ જાય છે, ત્રણે સાથે એકત્વ થઈ જાય છે. કોઈ કેમ કે દ્રવ કર્મ જોતો નથી છતાં કેવી રીતે થાય, જો એનો દાખલો લઈએ કે તમે શાંતિથી બેઠા છો, કાંઈ અશાંતિ નથી, નો ઓચિંતો તમને કોઈ વિચાર આવ્યો, સ્મરણ આવ્યું ને ક્રોધ આવ્યો, સામે કોઈ નથી, તમારી સામે ક્રોધનું નિમિત્ત નથી, કોઈ પ્રસંગે નથી, પણ અંદરમાં તમને ગુસ્સો આવતો બને છે કે નથી, સ્વપ્નમાં ગુસ્સો આવતો, એ તમારું દ્રવ કર્મ સાથેનું જોડાણ છે. અને એ નજીક હોવાથી, સમીપ હોવાથી, જો જીવ સ્વરૂપમાં સારી રીતે ન જોડાય તો દ્રવ કર્મ સાથે જોડાય. અજ્ઞાની પૂરેપૂરા જોડાય છે ને જ્ઞાની અંશે જોડાય છે, બસ એટલો ફરક છે, પણ જોડાઈને જોડાય. એનાથી ભિન્ન પડવું સમ્યક પુરુષાર્થ કરીને એ એક સુખી થવાનો અને મોક્ષ પામવાનો ધર્મ છે, સાચો ઉપાય છે. ધર્મ કયો કે સાચો ઉપાય છે, એક જ વાત છે. પુરુષાર્થ પોઝિટિવ સાઈડ છે, તમે પુરુષાર્થમાં જોડાવ એટલે ઓલી બાજુ નેગેટિવ સાઈડ થઈ ગઈ. એક જ બાજુ ઝૂકે ને માણસ, બે બાજુ કેવી રીતે ઝૂકે? ઝૂકું છે તો ફોલ્ડ થવાની વાત છે. તમે એક કાગળની એક બાજુ ફોલ્ડ કરો તો ઉલટી ફોલ્ડ ક્યાંથી થાય, અથવા અનફોલ્ડ ક્યાંથી રહીએ? દશા તો એક સાથે બે તો થવાની નથી, એક સાથે એક દશા થાય. એટલે સમાધાન, અંતરમાં વિભાવ સાથે જ્યાં એકત્વ બુદ્ધિ છે ત્યાં બધા પદાર્થ સાથે પણ એકત્વ બુદ્ધિ છે જ, ભલે સામે પદાર્થ ન હોય. એ શા માટે લીધું કે કોઈ જીવ દીક્ષા લઈને દિગંબર થઈને જંગલમાં ચાલ્યો જાય છે તો એને કોઈ કુટુંબ પરિવાર વ્યાપાર ધંધા એક પ્રકારના નોકર મર્યા નથી, પણ અંદરમાં એને જે શુભ ભાવ થાય છે દીક્ષા લેવાથી માંડીને જંગલમાં એકાંતમાં રહેવાનો, શાસ્ત્ર વાંચવાનો, પંચમહાવ્રત પાળવાનો, એ શુભાવમાં જો એને એકત્વ બુદ્ધિ છે તો ત્યાં એને બધા પરપદાર્થ સાથે એકત્વ બુદ્ધિ છે એમ કે છે ગુરુદેવ. એવી રીતે કહેતા કે દ્રવલિંગી મુનિ જરાય નિવર્ત્યો નથી, ભલે એને સંપૂર્ણ નિવૃત્તિ લીધી છે એવું બહારમાં દેખાય તો પણ એ જરાય નિવર્ત્યો નથી એમ કે છે. અને અંદરમાં જીન ભિન્ન પડી ગયો એટલે નિવૃત્ત થઈ ગયો એમ કે છે, સમયિક દ્રષ્ટિ નિવૃત્ત થઈ ગયો. જા ભલે ભાઈ બહારમાં એની પ્રવૃત્તિ દેખાય તો એમ છે. અન્ય મતમાં એ બધું થોડું અધ્યાત્મ લીધું છે, જૈન દર્શનનું જોઈ જોઈને. ભાગવતમાં એવું આવે છે, એક દુર્વાસા નામના મુનિ હોય છે, બહુ તપસ્વી મુનિ હોય છે, પણ સાથે ક્રોધી પણ એટલા જ હોય છે. અને શ્રી કૃષ્ણના કાળમાં છે એમને. પછી યમુના નદીમાં પૂર આવેલું હોય છે અને એમ કે ગોપીઓને જવું હોય છે પાર કરીને, તો કે યમુનાજીને વિનંતી કરે છે કે તમે અમને માર્ગ આપો, રસ્તામાં કેડી કરી દો, તમે ઉતરી જઈએ. એટલે કે જો દુર્વાસા મુનિ સાચા ઉપવાસી હોય, સાચા તપસ્વી હોય, તો હે યમુના તમે અમને માર્ગ કરી દો. યમુનાજી માર્ગ નથી કરતા. તો કે શ્રી કૃષ્ણ બ્રહ્મચારી હોય તો તમે માર્ગ કરી દો, તો યમુનાજીએ માર્ગ કરી દીધો. શ્રી કૃષ્ણને 16,108 તો રાણીઓ છે અને હજારો પુત્રો છે પાછા, અને રાધા અને ગોપીઓના સંબંધો જુદા પાછા. એટલે આ ઉપરાંત તો યમુનાએ માર્ગ કરી દીધો. એટલે અહીંયા ત્યાં એ લોકો અધ્યાત્મ ગોઠવે છે જૈન દર્શનની જેમ, કે આપણે જેમ કહીએ કે દ્રવલિંગી મુનિ જરાય નિવૃત્તિઓ નથી અને સમ્યક દ્રષ્ટિ છે, એને જરાય પ્રવૃત્તિ દેખાય તો એ પ્રવૃત્તિમાં છે જ નહીં, જા એ આત્મામાં છે. લડાઈ લડતો હોય તો લડાઈના મેદાનમાં નથી, આત્મામાં છે, જા એમ કહી દે. હા નહીં તો લડાઈ લડતા 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 કાંઈકને મારી નાખે. લડાઈ છે આ તો આમાં માણસ મરી જાય. સંઘની પંચેન્દ્રિય મનુષ્ય જીવનો ઘાત થાય તો કે આત્મામાં ઉભજ જા. વાત ગળે ઉતરે નહીં, પણ જેમ આપણે ત્યાં એવું અધ્યાત્મ છે સમજવા માટે, તો એ લોકો પણ આવા બધા અધ્યાત્મના દાખલાઓ ત્યાં આવે, સમજાવે છે. એ લોકો પણ જે આસ્તિક બુદ્ધિવાળા હોય છે એ માન્ય કરે છે. એના ઉપર લડાઈમાં ઉભો છે ત્યાં, નહીં એ ઉદય છે, આવી પડેલો ઉદય છે અને ઉદયની અંદર આંશિક જોડાણ છે અને એ પ્રકારે બધી પ્રવૃત્તિ થાય છે, પણ છે આત્મામાં, લડાઈમાં નથી. પણ કેમકે મુખ્ય પરિણતિ એની અંતર પરિણતિ છે. બધા જીવને મુખ્ય પરિણતિ અંતર પરિણતિ છે, ચાહે સંસારની હોય કે ચાહે મોક્ષ માર્ગની હોય. કારણ કે અનેક પ્રકારે રસ લઈને રિઝલ્ટેડ ઓરિયન્ટેડ પોઝિશન એને પરિણતિ કહે છે, પરિણતિ એને કહે છે. એટલે એ તો મજબૂત જ હોય, બળ ઘણું હોય, એટલે એનો ઉપર છલ્લો ઉપયોગ નકામા જાય છે. લડાઈનો ઉપયોગ ઉપર છલ્લો છે એ ફેલ જાય છે. એવી જ રીતે દ્રવ્યલિંગી જ્ઞાન ધ્યાન કરે છે પણ પરિણતિ સંસારની છે, તો એનો ઉપર છલ્લો આત્માનો ઉપયોગ પણ ફેલ જાય છે. ઓલાનો સંસારનો ઉપયોગ ફેલ જાય છે, આનો આત્માનો ઉપયોગ. હા ના કાંઈ ન મરે જાય, ને મરાઈ જવા જવાનું હોય તો મરાઈ જાય, એમાં કાંઈ નહીં. એ તો બહાર તો થવાનું એ થાય, એ કાંઈ ઉપયોગ આવો હોય માટે આમ થાય એવું તો કાંઈ, બહાર તો ઉપયોગ સાથે તો બહારની પરિસ્થિતિ સંબંધ રાખતી નથી. કાંઈ વિકલ્પ પ્રમાણે કાર્ય થવું એવું કોઈ જરૂરી નથી કે વિકલ્પ પ્રમાણે બધા કામ થાય. ચાહે સમ્યક દ્રષ્ટિનો હોય, ચાહે કોઈ જીવનો હોય, ચાહે તે જીવનો હોય, બહારના પદાર્થો સ્વતંત્ર છે, વિકલ્પ સ્વતંત્ર છે. હા, બધું ઉપર છેલ્લા જગતના બધા કામ ઉપર છેલ્લા થઈ શકે છે. તમે લખતા લખતા બીજો વિચાર નથી કરતા, સ્કૂટર ઉપર જતા જતા બીજો વિચાર નથી કરતા, કાર ડ્રાઇવિંગ કરતા કરતા. આપણા ઇન્ડિયાના કારમાં તો કેટલા ઓપરેશન કરવા પડે, ત્યાં ફોરેનમાં ગેર નથી, અહીં તો ગેર ચેન્જ કરવા પડે. જેવી સ્પીડમાં વધઘટ થાય એટલે ગેર ચેન્જ કરવા પડે, નજર લાંબી ટૂંકી કરવી પડે, સ્ટીયરિંગના એંગલ બદલાય, નીચે ત્રણ પેડલ છે ત્યાં પગ ફરતા રહે, ક્યારેક બ્રેક મારવો પડે, ક્યારેક ક્લચ કરવું પડે, ક્યારેક એક્સિલેટર ઓછું ઉડતું કરવું પડે. આ બધા હાતાડ જગ્યાએ તમે ઓપરેશન કરી શકો છો. ને પછી દુનિયાભરના વિચાર કરો, દુનિયાભરમાં એટલે વર્લ્ડ વોર થતી હોય એના ઉપર તમારું મગજ કામ કરતું હોય, આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, સદ્દામ હુસેનને આમ થવું જોઈએ, ફલાણાને આમ કરવું જોઈએ, અમેરિકાએ આમ કરવું જોઈએ. ડ્રાઇવિંગ કરતાં કરતાં દુનિયાભરનું ઉપર છેલ્લા ઉપયોગથી ડ્રાઇવિંગ જેવું ડ્રાઇવિંગ થાય છે કે નહીં, એમાં ચૂક થાય તો શું થાય, કાં પોતે મરી જાય ને કાં હામો મરી જાય, પણ તોય કરે છે કે નથી કરતો, અને બહુ સ્કિલફુલી કરે છે. ગમે એટલા વિચાર કરતો હોય, વાતો કરતો હોય બાજુમાં બેઠા હોય એની સાથે, બ્રેક માર્યો તો ફટાક બ્રેક મારી દે એક સેકન્ડમાં. જાણે જજમેન્ટલી ડિસિશન કરે અને એક્ઝિક્યુટ કરે, એક સેકન્ડમાં ચાર સ્ટેજમાં પસાર થઈ જાય. કેટલો સ્પીડથી ઉપયોગ કામ કરતો હશે, એટલે પહેલાં જોવે કરે કોઈ ભટકાઈ જવાની તૈયારીમાં છે. એ જાણવું થયું, એનું જજમેન્ટ લઈ લીધું કે બ્રેક મારી લેવી જ જોઈએ, ગાડી ઊભી જ રાખવી જોઈએ, બ્રેક ઉપર પગ પણ જાય, ડિસિશન પણ લેવાઈ જાય અને એક્ઝિક્યુટ પણ થઈ જાય. થઈ જાય છે કે નથી થતું, એટલી એટલું જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે, જ્ઞાનનું કેટલી સૂક્ષ્મતા છે, કેટલી ઝડપ છે, કેટલી તીવ્રતા છે, સૂક્ષ્મતા શુદ્ધતા આ બધું ઘણું છે. તમે આ વનસ્પતિમાં ફળ આવે છે જાંબુડા, જાંબુ ખાય છે ને તો 32 દાંત વચ્ચે જીભ ફરે છે, જો ઠળિયો ભાંગે તો એનો સ્વાદ બેસ્વાદ થઈ જાય, એકદમ તુરો સ્વાદ આવે, એટલે એનો ઉપરનો જે ગર્ભ છે એ માણસ ખાય છે, અને આખે આખો ઠળિયો ચોખ્ખો કરીને બહાર ફેંકે છે. ચોખ્ખો એટલે ગર્ભ ન રહી જાય, જે મીઠાશ વાળું કાંઈ ન રહી જાય. હે, એવી રીતે એને જીભ અને દાંત વચ્ચે ફેરવી ફેરવીને જાંબુડા ખાય તો પણ દાંત વચ્ચે જીભ ક્યારે આવતી નથી, આવે છે ને? એવી કાંઈ અંદરમાં બહુ ધ્યાન રાખવું પડે કે જો દાંત વચ્ચે જીભ ન આવી જોઈએ, દાંત વચ્ચે જીભ ન આવી જવી જોઈએ, કાંઈ વિચારે નથી કરવો પડતો. તમને જે પ્રેક્ટિસ થઈ ગઈ છે એ તમારા પ્રેક્ટિકલ નોલેજમાં સામર્થ્ય કેટલું છે, આ બે દ્રષ્ટાંત શું બતાવે છે કે પ્રેક્ટિકલ નોલેજની અંદર શક્તિ અને સામર્થ્ય એટલું બધું છે કે તમને આશ્ચર્યકારક એનું પરિણામ તમને દેખાય, કે આટલું ઝડપથી ને આટલું સૂક્ષ્મ રીતે કામ થઈ જાય. હા, પ્રેક્ટિસ એવી ચીજ છે. એ જ પ્રેક્ટિસ જો આત્મકાર્યમાં ભેદ જ્ઞાનમાં લગાવવામાં આવે તો સિદ્ધપદને પામે આશ્ચર્યકારક દશા ઉત્પન્ન થાય, અને ગમે એવા સંજોગોમાં પણ ભિન્ન રહી જાય એવું આશ્ચર્યકારક પરિણામ એની અંદર આવી શકે. ઘણા દાખલાઓ આવી પાસે એના માટે શાસ્ત્રમાં. તો માણસ, કોઈ પ્રમાણિક માણસ નોકરી કરે છે તો શેઠ કરતા સવાયું કામ કરે, દોઢી પ્રવૃત્તિ કરે, ડબલ પ્રવૃત્તિ કરે, અને પોતાનું ધણી કરે એના કરતા પણ વધારે સામા માણસ સાથે પરિણામો બગાડીને કમાણી કરી દે શેઠને, છતાં અંદરમાં એને ભિન્નતા રહી ગઈ છે, ભિન્નતા જ રહી ગઈ છે. આ કમાણી સાથે શેઠની માલિકી છે, મારી માલિકી બિલકુલ નથી. નફો વધ્યો તો કાંઈ મને નફો વધી ગયો એવું એના સમજણમાં ક્યારે આવતું નથી. શેઠ એમ કે હવે જવા દે ને ભાઈ સાહેબ, કે ના હું નહીં મૂકું, તમે તમારે તમારા વચ્ચે માથાકૂટ નહીં કરવા, આમાં આમ થાય બીજી રીતે થાય ને, ધંધો આ રીતે થાય બીજી રીતે, તમને ધંધો કરતા આવડતો નથી એમ કહી દે. વ્યવહાર વ્યવહારની રીતે થાય, હિસાબ પાય પાય નો થશે, બક્ષીસ લાખની આપવી હોય તો આપી દેજો તમે, હિસાબ પાય નો બક્ષીસ લાખ ને એમ કે. એટલે ભિન્નતાનું જ્ઞાન એવી ચીજ છે, ભિન્ન પડી ગયા એ પરિસ્થિતિ બદલાઈ ગઈ, બદલાઈ ગઈ. વીજળી પડી ને પર્વતમાં તિરાડ પડી પછી એના રેણ હોતા નથી, એ રેણથી હંધાય નહીં એમ કે. એવી રીતે અંતરમાં વિભાવ સાથે જ્યાં એકત્વ બુદ્ધિ છે ત્યાં બધાને સાથે એકત્વ બુદ્ધિ છે, તૂટ્યું તો બધાને સાથે તૂટ્યું. આમ સ્થૂળ રીતે બધાથી એકત્વ માનતો નથી, પણ ભલે વિચારમાં એકત્વ ન માનતો હોય કે શરીર જુદું છે, આ બધા કુટુંબ જુદા છે, બધા સ્વાર્થના સગા છે, મારું કોઈ નથી, ફલાણું ઢીકણું, બધી વાત કરે. જો આત્માને શરીર જુદા પડી જાય છે, મળદું મળદામાં કાંઈ નથી, ફલાણું ઢીકણું, આમ તેમ બધું બુદ્ધિપૂર્વક સમજાય છે કે મૃત્યુ થયું એટલે દેહ ને આત્મા જુદા પડ્યા, કઈ આત્મજ્ઞાન થઈ ગયું, ભેદજ્ઞાન થઈ ગયું કે નહીં. અંદરમાં વિભાવ સાથે એકત્વ બુદ્ધિ છે, સ્થૂળપણે ભલે બધાથી એકત્વ માનતો નથી, પણ એક પણ પદાર્થ કે વિભાવ સાથે જેને એકત્વ બુદ્ધિ છે તેને બધા સાથે એકત્વ બુદ્ધિ છે જ, તે જુદો પડ્યો નથી, એ જરાય જુદો પડ્યો નથી. દ્રવ કર્મના નિમિત્તે ભાવ કર્મ રૂપે પોતે જ પરિણમે છે, દ્રવ કર્મનો ઉદય આવે છે, ભાવ કર્મ રૂપે પોતે જ પરિણમે છે. દ્રવ કર્મનું નિમિત્ત પડે છે, ભાવ કર્મ રૂપે પોતે પરિણમે છે, પણ તે પોતાનો સ્વભાવ નથી, પણ તે પોતાનો સ્વભાવ નથી, એ જે વિભાવ ભાવ થાય છે એવો સ્વભાવ નથી, એવું સ્વરૂપ નથી. દ્રવ દ્રષ્ટિથી જોવે તો, એટલે દ્રવ્યના સ્વભાવની દ્રષ્ટિથી જોવે તો વિભાવ પણ પોતાથી જુદો છે, ભલે અપેક્ષાએ પોતાની પર્યાયમાં પોતાના ક્ષેત્રમાં પોતાના પરિણમનમાં થાય છે, તો પણ મૂળ દ્રવ સ્વભાવની દ્રષ્ટિ કરીને જોવે, દ્રષ્ટિ કરે એટલે એમાં પોતાપણું કરીને જોવે તો, દ્રષ્ટિનો અર્થ એ છે એમાં પોતાપણું થઈને જોવે તો વિભાવ પણ પોતાથી જુદો છે. છતાં તેની સાથે જેને એકત્વ બુદ્ધિ છે તે પર તરફ દ્રષ્ટિ કરીને ઊભો છે, એટલે એને પર સાથે એકત્વ બુદ્ધિ છે તો વિભાવ સાથે પણ એકત્વ બુદ્ધિ છે. વિભાવ સાથે એકત્વ બુદ્ધિ છે તો પર સાથે એકત્વ બુદ્ધિ છે. કોઈને એમ લાગે કે હું બધાથી જુદો પીડ્યો છું, એવી રીતે બહારમાં સ્થૂળપણે એને એમ લાગે કે હું બધાથી જુદો પીડ્યો છું અને માત્ર વિભાવ સાથે એકત્વ બુદ્ધિ છે એટલું જ બાકી રહ્યું છે, એટલે બહારમાં શું કરે, ત્યાગ કરે, મેં તો બધું છોડી દીધું, અને એવી રીતે છોડ્યું છે કે મને વિકલ્પ પણ આવતો નથી હવે તો એમ કે. બોલા નાણાવટીભાઈ નતા આવતા, એ ભાનુભાઈ પહેલા બીડી પીતા હશે, કે 25 વર્ષથી બીડી છોડી છે. તમે એમ કહો છો, આપણને સાંભળીને વાત કરતા હતા, તમે એમ કહો છો કે ત્યાગ કરવાથી પરિણામમાં ફેર નથી પડતો, હજી ત્યાં એમને બધા પરિણામ લાગેલા જ રહીએ છે. મારો અનુભવ જુદું બોલે છે. 25 વર્ષ પહેલાં હું બીડી પીતો હતો, બહુ બીડી પીતો હતો, મારું બીડીનું વ્યસન ન છૂટે એવું હતું. 25 વર્ષથી મેં બીડી છોડી છે, હવે મને બીડીનો વિચાર સુદ્ધા નથી આવતો. બોલો ત્યાગથી ફાયદો થયો કે ન થયો, કેવી રીતે માણસ ભૂલ કરે છે એમ. કોઈ દીક્ષા લઈએ ને એનું કુટુંબ સાંભળે પણ નહીં, વેપાર સાંભળે પણ નહીં, એનો વિકલ્પ પણ ન આવે. અને એવી રીતે પોતે શુભ પ્રવૃત્તિના યોગમાં ગોઠવાઈ જાય એવો તલ્લીન રહીએ કે એને ઓલું કઈ યાદ જ ન આવે. માટે ત્યાગ કરવાથી ફાયદો થયો કે ન થયો એવો દાખલો લેવો છે. કે કોઈને એમ લાગે કે હું બધાથી જુદો પડી ગયો છું, હવે માત્ર એક વિભાવ સાથે મારી એકત્વ બુદ્ધિ છે, એટલો વિકલ્પ આવે છે એમાં હજી જુદાપણું નથી અનુભવ થતો, બાકી બધું જુદું થઈ ગયું, કાંઈ આપણે કોઈની સાથે કાંઈ નથી, એટેચમેન્ટ ક્યાંય રહ્યું જ નથી એમ કે છો. અમારા પરિણામ સ્પષ્ટ છે, અનુભવ તપાસીને કહીએ છીએ તમને એમ કહીએ. ઠીક, કોઈ પ્રતિબંધ નથી, સામે આવે તો કાંઈ લાગતું નથી અમને, અમારા છે એવું કાંઈ છે નહીં, મૂકી દીધું એટલે મૂકી દીધું, એ બધું જબ્બો ઉતારી નાખ્યો એટલે ખરા છે, હવે કાંઈ ખબર છે જ નહીં અમારે ખબર. હા, આવી ભૂલ થાય છે, ખબર ન પડે પોતાને, એવું લાગે કોઈને હું જુદો પડી ગયો છું, માત્ર એટલું જ બાકી રહ્યું છે કે વિભાવથી જુદા નથી પડવાનો. પણ જો તે એક વિભાવમાં પણ એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે, વિભાવમાં શું રાગના એક કણમાં, સૂક્ષ્મ રાગમાં પણ, કેવો સૂક્ષ્મ રાગ, કે આત્માના સ્વરૂપનો વિકલ્પ હોય સૂક્ષ્મ, શું માત્ર એટલું જ બાકી રહ્યું છે કે વિભાવથી જુદા નથી પડવાનો. પણ જો તે એક વિભાવમાં પણ એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે, વિભાવમાં શું રાગના એક કણમાં, સૂક્ષ્મ રાગમાં પણ, કેવો સૂક્ષ્મ રાગ, કે આત્માના સ્વરૂપનો વિકલ્પ હોય સૂક્ષ્મ, હું શુદ્ધ જ્ઞાયક છું, શુદ્ધ જ્ઞાયક છું, શુદ્ધ જ્ઞાયક છું, મંત્ર જલ્પ ચાલતો સૂક્ષ્મપણે, પણ એનાથી ભિન્નપણાનું જ્ઞાન ન હોય, અનુભવ ન હોય, તો એની સાથે જે એકત્વ છે, રાગના એક કણ સાથે એકત્વનો સદભાવ છે, આત્મજ્ઞાનનો અભાવ છે. કે અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જેને, એ એકત્વનો સદભાવ છે, તે જાણતો નહીં આત્મને, ભલે આગમધર હોય, જો હોય આગમધર, ભલે બધા શાસ્ત્રોનું જ્ઞાન હોય, વેદ જ્ઞાનનું પણ જ્ઞાન હોય, અંદર એકત્વ પરિણામમાં વર્તે છે, આત્મજ્ઞાનનો ત્યાં અભાવ છે, તે જાણતો નહીં આત્મને, આત્માને જાણતો નથી, કેમ કે આત્મા એ રાગાદિથી સર્વથા રહિત છે, આત્મા છે એ રાગાદિથી સર્વથા રહિત પદાર્થ છે. ત્યાં રાગની ગંધે નથી ને રાગનો પડછાયો પણ પડતો નથી, સર્વથા સર્વદા સર્વત્ર ભિન્ને ભિન્ન છે, એક રાગના કણ સાથે એકત્વ થયું એટલે આત્માનો અનુભવ ત્યાં ન હોય, ન હોય ને ન હોય. ગ્રહણ પૂર્વક જ ત્યાગ થાય, યથાર્થ ત્યાગ તો એમ જ થાય, સ્વરૂપનું ગ્રહણ થાય તો જ સ્વરૂપ સિવાયના બીજા દ્રવ્ય ભાવોનો ત્યાગ થાય, નહીતર અનાદિની જે ગાઢ થયેલી એકત્વ બુદ્ધિ છે એ એકત્વ બુદ્ધિ ચાલુ ચાલુ ને ચાલુ જ રહે છે, મટે જ નહીં. મૂળમાંથી વિભાવના અને ભાવના રોગને કાઢવા માટેની વાત છે, મૂળમાંથી, મૂળમાંથી સફાઈ ન થાય તો ઉપર ઉપરની પાટાપિંડીનો કોઈ અર્થ નથી રહેતો, કેમ કે પાછું તેનું તે થઈને ઊભું રહે છે. પહેલા તો આયુષ્ય મોટા હતા, હજારો વર્ષની દીક્ષા પાડે દ્રવિલિંગી મુનિ, શુભ કર્મના થોકના થોક બાંધી અને દેવલોકમાં જાય, નવમી ગ્રેવક સુધી જાય, જે ઊંચામાં ઊંચું મિથ્યા દ્રષ્ટિનું સ્થાન છે, 16 સ્વર્ગ વટાવીને છે, 16 સ્વર્ગ અહીં સુધી છે, પછી ગ્રીવાના સ્થાનમાં 5 અનુત્તર વિમાન છે, એમાં એક ગ્રેવકનો વિમાન છે નવમી ગ્રેવક, ત્યાં જાય, એકત્રીસ સાગરની સ્થિતિ, ઉત્કૃષ્ટ મોટામાં મોટું આયુષ સમ્યક દ્રષ્ટિને તેત્રીસ સાગરનું સર્વાર સિદ્ધિમાં હોય, અને મિથ્યા દ્રષ્ટિને નવમી ગ્રેવકમાં હોય, એકત્રીસ સાગરની સ્થિતિએ જાય. એટલું બધું ત્યાગથી શુભ કર્મ બાંધ્યું હોય, પણ એકત્વ બુદ્ધિ રહી ગઈ હોય, પાછું એકેન્દ્રી જઈને આનંદ સંસારમાં રખડે. આમાં આવે છે આપણે સ્વતંબરમાં આનંદગંજીનું કંઈ પદ છે બોલતા, કે દેવચંદજીનું છે, સારપર લીપણું છે ને, આ છે માસ ઉપવાસ, જેમ કે હાડપિંજર થઈ ગયું છે, માસ ઉપવાસ બોલે જોને માયા રંગ જોને, તો પણ ગર્ભ અનંતા રહેશે બોલે બીજું અંગ જોને, દુર્બળ દેહ ને માસ ઉપવાસે, ઉપવાસ કરે એ એકદમ ફૂકલકડી થઈ જાય, હાકાને પાછળ રહી આવે, મહિના મહિનાના ઉપવાસ કરે, દુર્બળ દેહ ને માસ ઉપવાસે જો છે માયા રંગ જોને, છેતરાઈ ગયો, માયા એટલે છેતરાઈ ગયો, અંદરથી હાડકું બોલે છે કે હજી અનંતા ગર્ભ લેવાના બાકી છે, કેમ કે વિભાગ સાથે એકત્વ બુદ્ધિ છે, અંદરથી અવાજ આવે છે, હાડકું બોલે છે, બીજું અંગ બોલે છે કે હજી અનંતા ગર્ભ લેશે, ક્યાંથી આવ્યું કે ભેંગ પીડ્યો નથી અંદરમાં. આ એક બહુ જ મહત્વપૂર્ણ વાત, બહુ જ મહત્વપૂર્ણ વિષય મોક્ષ માર્ગને વિશે સ્થાપેલો છે. વિભાવથી ભિન્ન પડ, વિભાવથી ભિન્ન પડ, વિભાવથી ભિન્ન પડવાનો પ્રયોગ કર. બહારના ત્યાગની મુમુક્ષુમાં કોઈ ભૂમિકા નથી, સમયને શક્તિ ખર્ચવાનો કોઈ અર્થ નથી. અંદર તું યથાક્રમે આગળ વધીને વિભાવથી ભિન્ન પડવાનો પ્રયોગ કર. વિભાવથી ભિન્ન પડી જા તો મોક્ષ માર્ગમાં સમ્યક પ્રકારે પ્રવેશ કરીને નિર્વાણ પદ સુધી પહોંચી જશે, એ વાત નિશ્ચિત થઈ જશે, નક્કી થઈ જશે, અને મોક્ષ પદ સિક્યોર થઈ જશે. અને જ્યારે વિભાવથી છૂટે, છેલ્લું વચન છે, ત્યારે બધાથી છૂટી જાય છે. પછી બીજો ત્યાગ કરે તો છૂટે ને નો પિતર ન છૂટે એવું કાંઈ નથી, બધાથી અંદર તો છૂટો પડી ગયો. પછી રુચિ રહેતી નથી એટલે ઓટોમેટિક બહારની પરિસ્થિતિ આવી જાય છે. ત્રણસો ને પિસ્તાલીસ આપનું કહેવું છે કે વિભાવ ભાવમાં દ્રષ્ટિ છે ત્યાં સુધી પરમા જ દ્રષ્ટિ રહેલી છે, અનુસંધાનમાં પ્રશ્ન છે. ત્રણસો ચુમ્માલીસ, પિસ્તાલીસ, છેતાલીસ એક જ ચર્ચાની અંદર ઉઠેલા એક જ વિષયના પ્રશ્નો છે. ત્રણે એક સાથે છે. આપનું કહેવું છે કે વિભાવ ભાવમાં દ્રષ્ટિ છે એ વિભાવમાં પોતાપણાનો સ્થાપેલું છે શ્રદ્ધાએ જ્ઞાને કરીને, ત્યાં સુધી પરમાં જ એટલે બહારના પર પદાર્થમાં પણ દ્રષ્ટિ છે, ભલે ત્યાગ કર્યો હોય તો એની દ્રષ્ટિ ત્યાં છે, દ્રષ્ટિ એટલે પોતાપણું સ્થાપેલું. દ્રષ્ટિ શું કરે છે? સજ્જડપણે પોતાપણું સ્થાપી દે છે, કે જે પોતાપણું મૂકવું કઠિન પડે, અઘરું પડે. સમાધાન કે હા, પર તરફ દ્રષ્ટિ રહેલી છે, વિભાવમાં દ્રષ્ટિ છે ત્યાં સુધી પર તરફ બાહ્ય પદાર્થ પર દ્રષ્ટિ રહેલી છે તેની દ્રષ્ટિની દિશા જ પર તરફ છે, પછી અંદર અંતરદૃષ્ટિ જ થઈ નથી, પછી ક્યાં સવાલ છે? જેમ કે ત્યાગી થઈને સ્વર્ગમાં ગયો તો સ્વર્ગના સંયોગોમાં એટલી તીવ્ર પરિણામની પરિસ્થિતિ થવાની કે એકેન્દ્રી થવાનો વારો આવશે. દેવ એકેન્દ્રી ભયો, શું કરવા, કેમ એમ થયું કે દ્રષ્ટિ અંદરમાં ગઈ જ નહોતી, દ્રષ્ટિ તો બહાર જ હતી. અસંગ તત્વની દ્રષ્ટિ ન થઈ, સંયોગી દ્રષ્ટિ ચાલુ રહી, સંયોગ પલટાઈ ગયા. નહીતર ત્યાં એને અવધિજ્ઞાન હોય છે, ખબર પડે છે કે શું કરવાથી હું આવો મોટો દેવ થયો, સોળ સ્વર્ગ વટાવીને ઉપર ગયો, શું કરવાથી થયો, બધી ખબર પડે છે. પણ એ ખબર ને કમી જાય છે, એને વર્તમાન સંયોગોમાં એટલું ખેંચાણ થઈ જાય છે કે ઓલો એનો અવધિજ્ઞાનમાં ક્યારેક ઉપયોગ મૂક્યો હોય એ નકામો જાય છે. એ તો અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે ત્યારે જ એ વાત રહી જાય ઉપયોગમાં, પછી ખલાસ થઈ જાય પાછું. અને પેલો અસત્સંગનો ઘેરાવ હતો ત્યાં, બહુ જોરદાર હોય છે, બહુ જ જોરદાર હોય, ખલાસ. એટલે દ્રષ્ટિની દિશા સ્વ તરફ આવી જ નથી અને સ્વને ગ્રહણ કર્યું જ નથી, સ્વરૂપ ગ્રહણ થયું જ નથી. સર્વોત્કૃષ્ટ મહાન અદ્ભુત થી અદ્ભુત અને આશ્ચર્યકારક એવું જે સ્વરૂપ છે એ સ્વરૂપ લક્ષ્મણ જ્ઞાનમાં આવ્યું જ નથી, એનું ખેંચાણ થયું નથી, એ બાજુનું એકત્વ થયું જ નથી, પરિણામ એ બાજુ વિડ્યા જ નથી, જરાય નથી વિડ્યા, અને તેને દ્રષ્ટિની દિશા બદલાવી નથી. જે પર તરફની દ્રષ્ટિની દિશા છે એ દિશા એમને જ રહી છે. બહારમાં બહુ મોટો ફેરફાર હોવા છતાં દ્રષ્ટિમાં જરાય ફેરફાર નથી, એટલે પાયાની જે વાત છે એમાં કઈ ફેરફાર નથી, બહારનો મોટો ફેરફાર છે. શું કામમાં આવે કે કઈ કામમાં નહીં આવે, અનંત સંસાર એમને એમ ઊભો છે, અનંત પરિભ્રમણ તો કે એમને એમ ઊભું છે, કઈ ફેર નથી. આવું બને છે તેને દ્રષ્ટિની દિશા બદલાવી નથી, અને દ્રષ્ટિની દિશા જો પર તરફ છે તો તેમાં બધા પર આવી જાય છે. વર્તમાનમાં એ વિષય હોય કે ન હોય આવી જ જાય છે, જીભ ભૂલ ખાઈ જાય છે. એટલે ત્યાં માયા રંગ લીધો, શું લીધું, દુર્બળ દેહને માંસ ઉપવાસી જોશે માયા રંગ. આ તો માયાનો રંગ છે, ક્ષેત્રામણો દેખાવ છે તારો, કે ભાઈ ઉપવાસ કરી કરીને શરીરને સૂકવી નાખ્યું, કે ભલેને સૂકવી નાખ્યું. અમે એને કાંઈ ગણતા નથી, વિભાવ સાથે એકત્વ છે ને અમે એને ગણતા નથી. સમયસારમાં કળશ છે, સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્ય 142મો કળશ લીધો છે, કે ભાંગી જાય ત્યાં ભગ્ન થયા હતા કાયમ દીધું છે, ભાંગી જાય. મહાવ્રત તપો ધારે ને સમયસર કળશ, ભલે કળશ કળશ છે ને, તો મહાવ્રતના તપના ભારથી ભાંગી જાય એવો શબ્દ લીધા. એટલે બાહ્ય દ્રષ્ટિ છે ને, એટલે બહારના ફેરફારમાં મેં ઘણું કર્યું એમ થાય છે. 142મો છે, અહીંયા તો એમ જ લીધું છે અમૃતચંદ, કે ક્લિશ્યતામ, ભલે ને કે દુઃખી થતો, ક્લેશમાં એટલે દુઃખી થાય છે, ક્લિશ્યતામ ચ પરે મહાવ્રત તપો ભારેણ ભગ્નાસ્તિરમ. લાંબા વખત સુધી મહાવ્રતના તપો ભારથી ભાંગી જઈને ભલે દુઃખી થતો હતો થાય, ક્લિશ્યતામ, એનાથી કાંઈ થવાનું નથી એમ કે છે. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમ અપી પ્રાપ્તમ ક્ષમંતે નહીં, કઈ એનાથી કોઈ ક્ષમતા આવતી નથી. કેવી રીતે? કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના, જ્ઞાનથી જ્ઞાન સ્વભાવનો અનુભવ કરવો, જ્ઞાનથી જ્ઞાન વેદનને અનુભવ ગોચર કરવું. જ્ઞાન ગુણનો અર્થ જ એ કર્યો છે, શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ. જ્ઞાનના શુદ્ધને, શુદ્ધ જ્ઞાનને અનુભવ કરવાની જે શક્તિ છે એને જ્ઞાનનો ગુણ કીધો છે. એના જ્ઞાન વિના શું? કથમપી એટલે હજારો બીજા ઉપાય, કરોડો બીજા ઉપાય કરવામાં આવે તો પણ તે જીવો શુદ્ધ સ્વરૂપ અનુભવથી ભ્રષ્ટ છે. શું? તે પોતાના સ્વરૂપને અનુભવ કરવા સમર્થ થતા નથી, એ સહાનુભૂતિ માટે સમર્થ નથી. ભલે એ ભાંગી ગયા, ભાંગીને દુઃખી થયા, ચોખ્ખું લીધું છે, બે પદ દીધા છે, ક્લિશ્યતામ સ્વયમેવ દુષ્કરતરે મોક્ષાન્મુખ કર્મ કર્મભી, મોક્ષથી ઉન્મુખ એવા પોતાની મળે કરેલા, પોતાની બુદ્ધિએ કરેલા અનેક કર્મો, શુભોપયોગ રૂપ અનેક પરિણામો, એમાં પોતે પછી વિસ્તાર કર્યો છે રાજમલજીએ, કે વિશુદ્ધ શુભોપયોગ રૂપ પરિણામ, જૈન સૂત્રોનું અધ્યયન એ પણ લઈ લીધું એની અંદર, શાસ્ત્રો વાંચી વાંચીને મરી જાય નહીં કે, જીવાદી દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ, કેમ કે શાસ્ત્રમાં તો એ જ આવવાનું છે, છ દ્રવ્યનું સ્મરણ, પંચ પરમેશ્વરની ભક્તિ ઇત્યાદિ છે, જે અનેક ક્રિયાભેદ તેનાથી ક્લિશ્યતામ દુઃખી થાવ, આકુલતા કરો તો કરો, દુઃખી થાવ તો થાવ, આડંબર એ બધો કરો તો કરો. તપને તો પછી બીજા પદમાં લીધું છે, બાકી પહેલા પદમાં તો આટલો શુભોપયોગ લીધો છે, એનાથી ક્લેશ પામો તો પામો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ તેનાથી નહીં થાય, એ તો શુદ્ધ જ્ઞાન વડે જ થાય છે. એ બધા કરતૂત છે એમ કીધું છે. કેવા છે એ કરતૂત એમ કરીને, આ તો અધ્યાત્મ પ્રધાનતા છે ને, એ બધા તારા કરતૂત છે, એ નહીં ચાલે આમાં એમ કે છે. એ કેવા છે કે દુષ્કરતર બહુ કષ્ટ સાધ્ય છે, કષ્ટથી સાધ્ય થયેલા છે, એ બધી ક્રિયા દુઃખાત્મક છે. શુદ્ધ સ્વરૂપના અનુભવની માફક સુખ સ્વરૂપ નથી, એમાં જરાય સુખ નથી. એ જ્ઞાનના, જ્ઞાન વેદનના અનુભવ વિના એ બધું. હમણો બંધાય છે, અનંત વાર કર્યું છે, અનંત વાર કર્યું છે, ભૂલ કરીને, ઊંધે રસ્તે ચાલીને, પોતાને મળે સ્વચ્છંદે આવું બધું અનંત વાર કર્યું છે. જ્ઞાનીના માર્ગે એક વાર પણ ચાલ્યો નથી એમ છે.